એકત્ર જ્ઞાનોગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌનું સ્વાગત છે. આજે આપણે કેવા પુસ્તકની ઊંડી ચર્ચા કરવાના છીએ જેણે એમ કહી શકાય કે આધુનિક દુનિયાનો ચહેરો ઘડવામાં બહુ મોટો ભાગ ભજવ્યો છે. પુસ્તક છે 19th Century બ્રિટન, એટલે કે 19મી સદીનું બ્રિટન, અને લેખકો છે ક્રિસ્ટોફર હાર્વી અને HCG મેથ્યુ.
નમસ્કાર. અને હા, આ વિષય 19મી સદીનું બ્રિટન આજે પણ એટલો જ મહત્વનો છે, કેમ? કારણ કે એ જ સમય હતો જ્યારે બ્રિટન એક નાનકડો ટાપુ હોવા છતાં દુનિયાની પહેલી ઔદ્યોગિક મહાસત્તા બન્યું અને સાથે સાથે એક વિશાળ સામ્રાજ્ય પણ સ્થાપ્યું.
બરાબર. અને આપણા આજના જીવનના ઘણા પાયા, જેમ કે લોકશાહી, મૂડીવાદ, શહેરી જીવન, એ બધાનો પાયો ક્યાંક ને ક્યાંક ત્યાં નખાયો હતો એમ ને?
ચોક્કસ. પણ આ પુસ્તકની ખાસ વાત એ છે કે એ ફક્ત સફળતાની ગાથા નથી ગાતું, એ આપણને બતાવે છે કે એ પ્રગતિની સાથે સાથે કેટલા ઊંડા સંઘર્ષો હતા, સમાજમાં કેવી ઉથલપાથલ ચાલતી હતી, કેવી ચિંતાઓ હતી.
હા, અને ભારત જેવા દેશ માટે તો આ સમજવું બહુ જ જરૂરી છે. આપણો ઇતિહાસ, આપણી વર્તમાન પરિસ્થિતિ, એ બધું આ બ્રિટિશ સામ્રાજ્ય સાથે જોડાયેલું છે, એટલે આ સમજવું આપણા માટે પણ અગત્યનું બની જાય છે.
બિલકુલ. ઇતિહાસ ખાલી તારીખો અને ઘટનાઓનો સરવાળો નથી, એ સમયના લોકોએ શું અનુભવ્યું, કેવી રીતે જીવ્યા, બદલાવનો સામનો કેવી રીતે કર્યો, એ બધું જાણવું પણ એટલું જ મહત્વનું છે, અને આ પુસ્તક એમાં આપણને મદદ કરે છે.
તો શરૂઆત કરીએ લેખકોથી. ક્રિસ્ટોફર હાર્વી અને HCG મેથ્યુ, આ બંને ઇતિહાસકારોમાં શું ખાસ છે, કોણ છે તેઓ?
બંને પોતપોતાની રીતે બહુ મોટા ગજાના ઇતિહાસકારો છે. ક્રિસ્ટોફર હાર્વી એ બ્રિટિશ અને ખાસ કરીને સ્કોટિશ ઇતિહાસના નિષ્ણાત ગણાય. એમની ખાસિયત એ છે કે તેઓ ઇતિહાસને બહુ વ્યાપક રીતે જુએ છે, એટલે કે ફક્ત રાજકારણ નહીં પણ સંસ્કૃતિ, સમાજ, ટેકનોલોજી, સાહિત્ય, આ બધું એકબીજા સાથે કેવી રીતે જોડાયેલું છે અને કેવી રીતે પરિવર્તન લાવે છે, એના પર એમનું ધ્યાન રહે છે.
અચ્છા, એટલે એકદમ હોલિસ્ટિક અપ્રોચ કહી શકાય. અને બીજા લેખક HCG મેથ્યુ.
HCG મેથ્યુ, જેમને લોકો કોલિન મેથ્યુ તરીકે વધુ ઓળખે છે, એમનું મુખ્ય ક્ષેત્ર હતું 19મી સદીનું બ્રિટિશ રાજકીય ઇતિહાસ. એ સમયના બહુ પ્રખ્યાત વડાપ્રધાન હતા વિલિયમ ગ્લેડસ્ટોન. મેથ્યુ સાહેબે ગ્લેડસ્ટોન પર ખૂબ ઊંડું કામ કર્યું છે. એમણે ધ ગ્લેડસ્ટોન ડાયરીઝનું સંપાદન કર્યું, જે બહુ મોટું કામ ગણાય છે.
ઓ, એટલે એમને તો વિક્ટોરિયન રાજકારણની અંદરની વાતો, નેતાઓ શું વિચારતા હતા, ધર્મનો શું રોલ હતો, ઉદારવાદ કેવી રીતે વિકસ્યો, આ બધાની જબરદસ્ત સમજ હશે.
ચોક્કસ. એટલે આ બંને લેખકોનું કોમ્બિનેશન ખરેખર અદ્ભુત છે. મેથ્યુ રાજકીય માળખું અને નેતાગીરીની વાત કરે તો હાર્વી એ સમયના સમાજ, સંસ્કૃતિ અને લોકોના જીવન પર પ્રકાશ પાડે, એટલે આપણને એક સંપૂર્ણ ચિત્ર મળે, શાસકો અને શાસિતો બંનેના દૃષ્ટિકોણ.
હા, એનાથી જ ઇતિહાસ જીવંત બને ને. તો હવે પુસ્તક પર આવીએ. એનો મુખ્ય સંદેશ શું છે, 19મી સદી વિશે એ શું કહેવા માંગે છે?
પુસ્તકનો મૂળભૂત વિચાર એ છે કે 19મી સદી, એટલે લગભગ આપણે 1815થી 1914 ગણી શકીએ, એ બ્રિટન માટે ખાલી કેલેન્ડરના 100 વર્ષ નહોતા, એક જબરદસ્ત આમૂલ પરિવર્તનનો યુગ હતો. આ સમયમાં એક સાથે જણે કેટલીય ક્રાંતિઓ થઈ, ઔદ્યોગિક, રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક, અને આ બધાએ મળીને બ્રિટનને દુનિયાના નકશા પર ક્યાંયનું ક્યાંય પહોંચાડી દીધું.
એટલે કે એક ખેતી પ્રધાન દેશમાંથી દુનિયાની વર્કશોપ, પહેલી ઔદ્યોગિક સુપર પાવર અને એક વિશાળ સામ્રાજ્ય, આ બધું આ 100 વર્ષમાં થયું.
હા, પણ લેખકો એ પણ ભારપૂર્વક કહે છે કે આ રસ્તો સીધો સાધો નહોતો. પરંપરા અને આધુનિકતા વચ્ચે સતત ટક્કર ચાલતી હતી. સ્થિરતા જાળવવી અને બદલાવ લાવવો, આ બે વચ્ચે હંમેશા ખેંચતાણ રહેતી. એક બાજુ દુનિયા પર રાજ કરવાની મહત્વાકાંક્ષા હતી, તો બીજી બાજુ પોતાની સ્થાનિક ઓળખ અને પરંપરાઓ ટકાવી રાખવાની ચિંતા પણ હતી.
એટલે જે વિક્ટોરિયન યુગ આપણને ઘણીવાર એકદમ સ્થિર, આત્મવિશ્વાસુ લાગે છે, એના પડદા પાછળ ઘણી ઉથલપાથર, સામાજિક દુઃખ અને અંદરખાને શંકાઓ પણ હતી.
બિલકુલ પુસ્તકમાં ઋતુ ખાલી ઘટનાઓ ગણાવવાનું નથી, એ તો જે ગંભીર વાચકો છે, ઇતિહાસના વિદ્યાર્થીઓ છે, એમને ઊંડાણપૂર્વક સમજાવવા માગે છે કે આ બધું શા માટે થયું, એની પાછળ કઈ શક્તિઓ કામ કરી રહી હતી અને એના લાંબા ગાળે શું પરિણામો આવ્યા,
અને ખાસ કરીને સામાન્ય માણસ માટે આ બધાનો અર્થ શું હતો, એમને કેવું લાગ્યું હશે, નવી ફેક્ટરીમાં કામ કરવું, ગામડું છોડીને શહેરમાં આવવું, પહેલીવાર મત આપવાનો અધિકાર મળવો, આ બધા અનુભવો કેવા રહ્યા હશે.
એ જ પુસ્તક માનવીય અનુભવ પર ભાર મૂકે છે.
સરસ. તો ચાલો હવે આ સદીની અંદર થોડા ઊંડા ઉતરીએ. લેખકો આખી સદીને લગભગ ચાર મુખ્ય ભાગમાં વહેંચીને સમજાવે છે. પહેલો તબક્કો લગભગ 1815 થી 1832 સુધીનો. આ સમય શાનો હતો?
આ સમયને લોકો નવા યુગના પાયા નાખવાનો સમય કહે છે. જુઓ, ફ્રાન્સ સાથે અને નેપોલિયન સાથે લાંબા યુદ્ધો હમણાં જ પૂરા થયા હતા. એની અસર બહુ ઊંડી હતી. એક તરફ તો રાષ્ટ્રીય ગર્વ વધ્યો, પણ બીજી તરફ યુદ્ધ પછીની મંદી, બેરોજગારી, ખાવા પીવાના ભાવ વધ્યા, એટલે સમાજમાં બહુ અશાંતિ હતી.
પીટ્રેલું હત્યાકાંડ જેવી ઘટનાઓ પણ આ જ સમયમાં થઈ હતી નહીં, જ્યાં શાંતિથી વિરોધ કરી રહેલા લોકો પર ગોળીઓ ચલાવવામાં આવી હતી?
હા, બિલકુલ. એ બતાવે છે કે સ્થિતિ કેટલી તંગ હતી. સરકાર પણ ડરેલી હતી કે ક્યાંક ફ્રાન્સ જેવી ક્રાંતિ અહીં ન થઈ જાય. અને આ જ સમયમાં ધીમે ધીમે ઔદ્યોગિક ક્રાંતિ પણ પગપેસારો કરી રહી હતી. નવી મિલો, નવા કારખાના, પણ એનાથી પરંપરાગત કારીગરો બેકાર બન્યા, જીવનશૈલી બદલાઈ.
એટલે એક તરફ અશાંતિ, બીજી તરફ આર્થિક બદલાવ. આ બધા વચ્ચે 1832માં ગ્રેટ રિફોર્મ એક્ટ આવ્યો, એના વિશે પુસ્તક શું કહે છે?
લેખકોનું કહેવું છે કે આ કોઈ ઉદારતાથી અપાયેલો સુધારો નહોતો, પણ નીચેથી એટલે કે મધ્યમ વર્ગ અને થોડા અંશે કામદાર વર્ગ તરફથી એટલું દબાણ હતું કે શાસક વર્ગે થોડી છૂટછાટ આપવી પડી. એનાથી મતાધિકાર થોડો વધ્યો, ખાસ કરીને મધ્યમ વર્ગને રાજકારણમાં પ્રવેશ મળ્યો. આ બ્રિટનની એક ખાસિયત રહી છે, ક્રાંતિને બદલે ધીમે ધીમે સુધારા કરીને પરિવર્તનને કંટ્રોલમાં રાખવું.
સમજાઈ ગયો. તો આ હતો પહેલો તબક્કો, ઉથલપાથલ અને નવા પાયા. હવે બીજો તબક્કો, લગભગ 1832 થી 1851 સુધીનો. આને સુધારાનો યુગ પણ કહે છે અને વિક્ટોરિયન સમસ્યાઓનો સમય પણ કહે છે.
હા, કારણ કે 1832ના સુધારા પછી રાજકીય ચિત્ર થોડું બદલાયું, પણ સમાજની મૂળભૂત સમસ્યાઓ, ગરીબી, અસમાનતા, શહેરોની ખરાબ હાલત, એ તો વધી. મધ્યમ વર્ગનો પ્રભાવ વધ્યો અને એમની જે મુક્ત બજાર અને પોતાની જવાબદારીવાળી વિચારધારા હતી એ દેખાવા લાગી.
જેમ કે પેલો 1834નો પૂરલો એમેન્ડમેન્ટ એક્ટ, જેણે ગરીબો માટે પરિસ્થિતિ વધુ મુશ્કેલ બનાવી દીધી.
બરાબર. એ કાયકાએ વર્કહાઉસની સિસ્ટમ બનાવી જે એટલી ખરાબ હતી કે લોકો ગરીબ થતા પણ ડરે. ઉદ્દેશ્ય એ હતો કે લોકો મહેનત કરે, પણ વાસ્તવિકતા બહુ કઠોર હતી. આના જવાબમાં જ કામદાર વર્ગે ચાર્ટિઝમ આંદોલન શરૂ કર્યું.
હા, એ તો બહુ મોટું આંદોલન હતું ને. બધા પુરુષો માટે મતનો અધિકાર માંગતું. લાખો લોકોએ સહીઓ કરી હતી.
બરાબર. એ બતાવે છે કે લોકોમાં કેટલો અસંતોષ હતો. અને આ જ દાયકાને હંગ્રી 40s એટલે કે ભૂખ્યા 40ના દાયકા તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાસ કરીને આયર્લેન્ડમાં જે ભયંકર દુકાળ પડ્યો, લાખો લોકો મરી ગયા અથવા દેશ છોડીને ચાલ્યા ગયા. લેખકો એ વખતે સરકારની જે લેસિઝ ફેર નીતિ હતી કે ભાઈ બજારને એની રીતે ચાલવા દો, સરકારે દખલ ન કરવી, એની આકરી ટીકા કરે છે.
એટલે સરકારે મદદ ન કરી?
કરી, પણ બહુ ઓછી અને બહુ મોડી. આ બધા સંકટ વચ્ચે વડાપ્રધાન રોબર્ટ પીલે એક મોટો નિર્ણય લીધો. એમણે કોર્ન લોઝ રદ કર્યા. આ એ કાયદા હતા જેનાથી બહારથી આવતા અનાજ પર ભારે ટેક્સ લાગતો હતો, એટલે દેશમાં અનાજ મોંઘું રહેતું.
અચ્છા, એ રદ કરવાથી શું થયું?
અનાજ સસ્તું થયું, લોકોને રાહત મળી, જે ચાર્ટિસ્ટ આંદોલન હતું એ પણ થોડું શાંત પડ્યું. અને પછી 1851માં આવ્યું ગ્રેટ એક્ઝિબિશન, લંડનમાં એક ભવ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શન, જાણે બ્રિટન દુનિયાને પોતાની તાકાત અને પ્રગતિ બતાવી રહ્યું હતું. એણે પાછલા દાયકાના દુઃખ અને સંઘર્ષ પર પડદો પાડવાનો પ્રયાસ કર્યો.
અને મધ્યમ વર્ગનું વર્ચસ્વ જાણે સ્થાપિત થઈ ગયું. ઓકે, તો હવે ત્રીજો તબક્કો, લગભગ 1851 થી 1875. આને પુસ્તક મધ્ય વિક્ટોરિયન ઉદય અને સામ્રાજ્યનું શિખર કહે છે. મતલબ આ સારો સમય હતો.
હા, ઘણા અંશે. અને સંતુલનનો યુગ પણ કહેવાય છે. આર્થિક રીતે બ્રિટન દુનિયામાં સૌથી આગળ હતું. રેલવેનો જબરદસ્ત વિકાસ થયો, સ્ટીમથી ચાલતા લોખંડના જહાજો બન્યા, ટેલિગ્રાફે દુનિયાને જોડી દીધી, બ્રિટન દુનિયાનું બેન્કર બની ગયું, દેશમાં પણ સામાજિક સ્થિરતા વધી.
સ્થિરતા વધી
કેવી રીતે?
જે કુશળ કારીગરો હતા એમના પગાર વધ્યા, એ લોકો ટ્રેડ યુનિયન બનાવવા લાગ્યા, પોતાનું જીવન સુધારવા પર ધ્યાન આપવા લાગ્યા, જેને એરિસ્ટોક્રેસી ઓફ લેબર કહેવાય છે. રાજકારણમાં પણ ગ્લેડસ્ટોન અને ડિઝરાઇલી જેવા મોટા નેતાઓ વચ્ચે સ્પર્ધા ચાલી, જેણે રાજકારણને જીવંત રાખ્યું. અને 1867માં બીજો રિફોર્મ એક્ટ આવ્યો.
એનાથી શું બદલાયું?
એનાથી શહેરોમાં રહેતા ઘણા કામદારોને પણ મત આપવાનો અધિકાર મળ્યો, રાજકીય પક્ષો પણ વધુ વ્યવસ્થિત બન્યા. અને સામ્રાજ્યની વાત કરીએ તો,
હા, ભારતનું શું થયું આ સમયમાં? 1857નો જે બળવો થયો એના પછી મોટો ફેરફાર આવ્યો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન ખતમ થયું અને બ્રિટનની સરકારે સીધું જ ભારત પર શાસન કરવાનું શરૂ કર્યું, જેને આપણે બ્રિટિશ રાજ કહીએ છીએ. ભારતને તાજનું રત્ન, જ્યુઅલ ઇન ધ ક્રાઉન ગણવામાં આવ્યું. સામ્રાજ્ય હવે બ્રિટિશ ઓળખ, ગર્વ અને અર્થતંત્રનો કેન્દ્રવર્તી ભાગ બની ગયું. આ સમયગાળો આત્મવિશ્વાસનો હતો, પણ લેખકો ઇશારો કરે છે કે આ સપાટીની નીચે કેટલીક સમસ્યાઓ ઉછરી રહી હતી.
અને એ સમસ્યાઓ કદાચ ચોથા અને છેલ્લા તબક્કામાં, એટલે કે લગભગ 1875થી 1914 સુધીમાં સપાટી પર આવી હશે.
બરાબર. આ તબક્કાને લેખકો અંતિમ વિક્ટોરિયન શંકાઓ અને નવા યુગના આગમનનો સમય કહે છે. પેલો મધ્ય સદીનો જે નિશ્ચિંત આત્મવિશ્વાસ હતો એ હવે ડગમગવા લાગ્યો. આર્થિક રીતે જેને મહાન મંદી, ગ્રેટ ડિપ્રેશન ઓફ 1873-96 કહેવાય છે, એ શરૂ થઈ. ભાવો ઘટ્યા, નફો ઓછો થયો, ઔદ્યોગિક વિકાસ ધીમો પડ્યો,
અને આંતરરાષ્ટ્રીય સ્તરે
ત્યાં પણ સ્પર્ધા વધી. જર્મની અને અમેરિકા જેવા નવા ઔદ્યોગિક દેશો બ્રિટનને પડકાર ફેંકવા લાગ્યા. આના કારણે બ્રિટને પોતાના બજારો અને કાચો માલ સુરક્ષિત કરવા માટે સામ્રાજ્ય વિસ્તારવા પર વધુ જોર આપ્યું. આને નવો સામ્રાજ્યવાદ કહે છે. આફ્રિકો માટેની દોડ શરૂ થઈ.
અને દેશની અંદર શું ચાલી રહ્યું હતું?
દેશમાં પણ નવા પડકારો ઊભા થયા. હવે જે અકુશળ કામદારો હતા, જેમ કે ડોકયાર્ડના મજૂરો, ફેક્ટરીના સામાન્ય કામદારો, એ લોકો પણ સંગઠિત થવા લાગ્યા. આને ન્યૂ યુનિયનિઝમ કહેવાય છે. મોટી મોટી હડતાલો થવા લાગી, સમાજવાદના વિચારો ફેલાયા અને 1900માં લેબર પાર્ટીની સ્થાપના થઈ.
રાજકારણમાં પણ મોટી ઉથલપાથલ થઈ ને, પેલો આયર્લેન્ડનો પ્રશ્ન.
હા, આયર્લેન્ડને હોમ રૂલ એટલે કે સ્વશાસન આપવાનો મુદ્દો બહુ મોટો બન્યો. ગ્લેડસ્ટોને એના માટે બહુ પ્રયત્ન કર્યો, પણ એના કારણે એમની પોતાની લિબરલ પાર્ટીમાં ભાગલા પડી ગયા. રાજકારણ ઘણા વર્ષો સુધી આ મુદ્દા પર અટવાયેલું રહ્યું. પછી દક્ષિણ આફ્રિકામાં બોયર યુદ્ધ 1899-1902 થયું, જેમાં બ્રિટનને બહુ નુકસાન થયું અને આખા સામ્રાજ્યની કાર્યક્ષમતા પર સવાલો ઉઠ્યા. અને સાથે સાથે મહિલાઓએ મતાધિકાર માટેનું આંદોલન ખૂબ જ જોરશોરથી ચલાવ્યું.
ઓહો, એટલે 1914માં જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યારે બ્રિટન ભલે દુનિયાની સૌથી મોટી મહાસત્તા અને સામ્રાજ્ય હતું, પણ અંદરથી એ ઘણા બધા તણાવ, વિભાજન અને સંઘર્ષોનો સામનો કરી રહ્યું હતું.
એકદમ સાચું. સદીનો અંત એક અનિશ્ચિતતા અને સંઘર્ષના ઓછાયા હેઠળ આવ્યો. જર્મની સાથે નૌકા સ્પર્ધા, આયર્લેન્ડમાં ગૃહયુદ્ધની શક્યતા, કામદારોની હડતાલો, સ્ત્રીઓનો સંઘર્ષ, વાતાવરણ ગરમાયેલું હતું.
વાહ, આ તો ખરેખર એક આખી સદીની ઉતાર ચઢાવ ભરેલી સફર હતી. ચાલો થોડું અટકીને વિચારીએ, આ પુસ્તકમાંથી મુખ્ય કયા વિષયો કે સંદેશાઓ આપણે તારવી શકીએ? મને લાગે છે પહેલો અને બહુ મહત્વનો મુદ્દો એ છે કે બ્રિટને ક્રાંતિને બદલે સુધારા દ્વારા પરિવર્તનનું સંચાલન કર્યું.
હા, આ એમની ખાસિયત રહી. યુરોપમાં જ્યાં લોહિયાળ ક્રાંતિઓ થઈ, ત્યાં બ્રિટને પોતાની જૂની સંસ્થાઓ જેમ કે સંસદ, રાજાશાહી, એમના દ્વારા જ ધીમે ધીમે ફેરફારો કર્યા અને મોટાભાગે સ્થિરતા જાળવી રાખી. આપણા ભારતના સંદર્ભમાં વિચારીએ તો અંગ્રેજોએ અહીં પણ સુધારાના નામે જે કંઈ કર્યું કે ન કર્યું, એ કેટલું ઉપરછલ્લું હતું અને એની પાછળના હેતુઓ શું હતા, એ વિચારવા જેવું છે.
બીજો મુખ્ય મુદ્દો જે સ્પષ્ટ દેખાય છે તે છે ઔદ્યોગિકીકરણ અને તેની સામાજિક કિંમત. એણે બ્રિટનને ધનવાન બનાવ્યું, ટેકનોલોજી આપી, પણ એની સાથે ભયંકર ગરીબી, શહેરોમાં ગંદકી, કામદારોનું શોષણ, પર્યાવરણનો નાશ, આ બધું પણ આવ્યું. સમાજને આની સાથે સતત ઝઝૂમવું પડ્યું.
બરાબર. અને આજે ભારતમાં પણ આપણે ઝડપી વિકાસની વાત કરીએ છીએ, પણ એની સામાજિક અને પર્યાવરણીય કિંમત શું છે એ પ્રશ્ન આપણી સામે પણ ઊભો છે. વિકાસ અને અસમાનતા વચ્ચેનું સંતુલન કેવી રીતે જાળવવું એ મોટો પડકાર છે.
ત્રીજો મુદ્દો જે આપણા માટે ખૂબ જ સીધો લાગુ પડે છે તે છે સામ્રાજ્ય અને રાષ્ટ્રીય ઓળખ. પુસ્તક બહુ સ્પષ્ટ રીતે કહે છે કે સામ્રાજ્ય એ બ્રિટન માટે કોઈ અલગ કે બાહ્ય વસ્તુ નહોતી, એ બ્રિટિશ ઓળખનો, અર્થતંત્રનો, રાજકારણનો એક અભિન્ન ભાગ બની ગયું હતું. એનાથી એક પ્રકારની શ્રેષ્ઠતાની ભાવના પણ આવી.
હા, અને એ વિરોધાભાસ પણ હતો કે ઘરે લોકશાહી અને ઉદારવાદની વાતો થતી હતી, જ્યારે સામ્રાજ્યના પ્રદેશોમાં ઘણીવાર દમનકારી શાસન ચાલતું હતું. ભારત માટે તો આ વારસો ખૂબ જ જટિલ અને સંવેદનશીલ છે. તાજના રત્ન તરીકેનો અનુભવ અને એ શાસનની અસરો આજે પણ આપણા સમાજ અને રાજકારણમાં દેખાય છે.
ચોથો મુદ્દો છે વર્ગ નિર્માણ. આ સદીમાં જ આપણે જેને આજે મધ્યમ વર્ગ અને કામદાર વર્ગ કહીએ છીએ એ સ્પષ્ટ રીતે આકાર પામ્યા. એમની પોતાની સંસ્કૃતિ, મૂલ્યો, રાજકીય વિચારો વિકસ્યા. એમની વચ્ચેના સંબંધો અને સંઘર્ષોએ પણ ઇતિહાસને ઘડ્યો.
ચોક્કસ. આજે ભારતમાં પણ જેમ અર્થતંત્ર બદલાઈ રહ્યું છે, શહેરીકરણ વધી રહ્યું છે, તેમ સમાજમાં વર્ગ રચનાઓ પણ બદલાઈ રહી છે. નવા મધ્યમ વર્ગો ઉભરી રહ્યા છે, જૂના સમીકરણો તૂટી રહ્યા છે. આ પ્રક્રિયાને સમજવા માટે 19મી સદીના બ્રિટનનો અભ્યાસ ઉપયોગી થઈ શકે.
અને છેલ્લે પાંચમો મુદ્દો એક પ્રકારનો ભાવનાત્મક માર્ગ, આત્મવિશ્વાસથી ચિંતા સુધી. સદીની શરૂઆત યુદ્ધ પછીની અસ્થિરતા અને ડરથી થઈ, પછી મધ્યમાં જબરજસ્ત આત્મવિશ્વાસ અને વૈશ્વિક વર્ચસ્વનો ભાવ આવ્યો, અને અંતે પાછા નવા પડકારો, સ્પર્ધા અને આંતરિક વિખવાદોને કારણે ઊંડી ચિંતા અને શંકાઓ.
હા, આ એક ચક્ર જેવું છે. કોઈ પણ રાષ્ટ્ર કે સમાજ હંમેશા એક સરખા આત્મવિશ્વાસ કે ચિંતામાં નથી રહેતું. વૈશ્વિક પરિસ્થિતિ, આંતરિક પડકારો, નેતૃત્વ, આ બધું મળીને રાષ્ટ્રના મનોબળને અસર કરે છે. આ સનાતન સત્ય છે.
આ પુસ્તકમાં કેચત વિચારો એવા છે જે ખરેખર મનમાં રહી જાય. ચાલો એમાંથી કેટલાક પર નજર કરીએ. એક વિચાર જે મને બહુ ગમ્યો, 19મી સદીના બ્રિટનની પ્રતિભા પરિવર્તનને ટાળવામાં નહીં પરંતુ હાલની સંસ્થાઓ દ્વારા તેનું સંચાલન કરવામાં હતી. આ ખરેખર બતાવે છે કે એમણે મોટા ફેરફારોને કેવી રીતે પચાવ્યા, સ્થિરતા જાળવી રાખી.
હા, અને બીજો એક સચોટ વિચાર જે સામ્રાજ્ય વિશે છે. સામ્રાજ્ય બ્રિટન માટે કોઈ બાહ્ય વસ્તુ ન હતી, તે એ હતું જે બ્રિટન બન્યું હતું. મતલબ સામ્રાજ્ય એ એમની ઓળખનો જ એક ભાગ હતો, એમના અસ્તિત્વનો હિસ્સો હતો, ખાલી કબજા હેઠળની જમીન નહીં.
અને ઔદ્યોગિક ક્રાંતિ વિશે આ વાત પણ વિચારવા જેવી છે. ઔદ્યોગિક ક્રાંતિ અચાનક થયેલા પરિવર્તન કરતા કામ, કુટુંબ અને સમુદાય વચ્ચેના સંબંધોની ધીમે ધીમે થયેલી પુનઃવાતાઘાટ વધુ હતી. એટલે કે એ કોઈ સ્વિચ ઓન ઓફ જેવી ઘટના ન હતી, પણ એક લાંબી, જટિલ માનવીય પ્રક્રિયા હતી.
બરાબર. અને રાજકારણના સંદર્ભમાં આ જુઓ, વિક્ટોરિયન લોકશાહી અમૂર્ત સિદ્ધાંતોમાંથી નહીં પરંતુ સ્પર્ધાત્મક સામાજિક હિતો વચ્ચેની વ્યવહારુ વાટાઘાટોમાંથી ઉભરી. આ બ્રિટિશ રાજકારણનું જે વ્યવહારુ પાસું છે, પ્રેગ્મેટિઝમ, એના પર ભાર મૂકે છે, સિદ્ધાંતો કરતાં સમાધાન પર વધુ ધ્યાન.
અને છેલ્લે આ વાક્ય જે વિક્ટોરિયન સ્થિરતાના દેખાવ પાછળની વાસ્તવિકતા ખોલે છે. વિક્ટોરિયન સ્થિરતા શાંત પ્રગતિની કુદરતી સ્થિતિ ન હતી, પરંતુ સામાજિક સંઘર્ષના ઊંડા ખાડા પર મેળવેલું મુશ્કેલ, અનિશ્ચિત સંતુલન હતું. જાણે સ્ટીમ એન્જિન અને મતપેટી વચ્ચે સતત તંગ વાટાઘાટ ચાલતી હોય. શું સરસ રીતે કહ્યું છે.
હા, ખરેખર આ બધા વિચારો ઇતિહાસની આપણી સમજને વધુ ઊંડી બનાવે છે.
તો આટલી બધી રસપ્રદ ચર્ચા પછી હવે એ વિચારીએ કે આ પુસ્તકમાંથી આજે આપણે શું શીખી શકીએ. આ બધી વાતો આજના જીવનમાં ક્યાં ઉપયોગી થઈ શકે?
સંચાલન કરવાની છે. આજે જુઓ, એઆઈ જેવી નવી ટેકનોલોજી આવી રહી છે, અર્થતંત્રમાં સતત ઉથલપાથલ થાય છે. 19મી સદીના અનુભવો આપણને બતાવે છે કે જ્યારે મોટા ફેરફારો આવે ત્યારે સમાજે કેવી રીતે અનુકૂલન સાધવું પડે છે, નવી કુશળતાઓ કેવી રીતે વિકસાવવી પડે છે, અને જે લોકો પાછળ રહી જાય છે એમના માટે સામાજિક સુરક્ષાની વ્યવસ્થા કેટલી જરૂરી છે.
બરાબર. બીજું મને લાગે છે કે લોકશાહીના વિકાસ વિશે પણ શીખવા મળે છે. લોકશાહી કોઈ તૈયાર મળેલી વસ્તુ નથી અને એ સ્થિર પણ નથી હોતી. એ સતત ચાલતી પ્રક્રિયા છે જેમાં સંઘર્ષ થાય છે, સમાધાન થાય છે, હકો માટે લડવું પડે છે. આજે જ્યારે દુનિયાભરમાં લોકશાહી સામે નવા પડકારો છે ત્યારે આ સમજવું જરૂરી છે કે તેને જીવંત રાખવા માટે સતત જાગૃત રહેવું પડે છે અને પ્રયત્ન કરવો પડે છે.
ત્રીજો મુદ્દો છે વૈશ્વિકીકરણની ગતિશીલતા. 19મી સદીમાં બ્રિટનના નેતૃત્વ હેઠળ એક પ્રકારનું વૈશ્વિકીકરણ હતું, આજે બીજા પ્રકારનું છે. પણ એની કેટલીક મૂળભૂત બાબતો સમાન છે, જેમ કે આંતરરાષ્ટ્રીય વ્યાપાર, સ્પર્ધા, જુદા જુદા દેશો વચ્ચેના સંબંધોની જટિલતા, ફાયદા અને ગેરફાયદા. ઇતિહાસ આપણને આ વૈશ્વિક સિસ્ટમને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે.
અને ચોથું, જે ભારત જેવા દેશ માટે બહુ સુસંગત છે, વૈવિધ્યસભર સમાજમાં રાષ્ટ્રીય ઓળખ કેવી રીતે બને અને ટકે. બ્રિટનને પણ પોતાના આંતરિક વિભાજનોનો સામનો કરવો પડ્યો. ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, વેલ્સ, આયર્લેન્ડ એમની વચ્ચે તણાવ હતા. ભારત તો એનાથી પણ વધુ વિવિધતા ધરાવે છે. તો આટલી બધી વિવિધતા વચ્ચે એક સહિયારી રાષ્ટ્રીય ઓળખ કેવી રીતે બનાવવી, જુદા જુદા સમૂહોના હિતોનું રક્ષણ કેવી રીતે કરવું, એના માટે બ્રિટનના ઇતિહાસમાંથી સારા અને ખરાબ બંને પાઠ શીખી શકાય છે.
ચોક્કસ. ઇતિહાસ ખરેખર આપણને વર્તમાનને સમજવા માટે એક અરીસો પૂરો પાડે છે, એમ કહી શકાય.
આ આખી ચર્ચામાંથી મારા માટે સૌથી મોટો બોધપાઠ એ હતો કે આપણે જેને વિક્ટોરિયન સ્થિરતા કે આત્મવિશ્વાસ કહીએ છીએ એ કોઈ કુદરતી કે સરળતાથી મળેલી વસ્તુ નહોતી. એની પાછળ સતત સંઘર્ષ, વાટાઘાટો અને એક પ્રકારનું સંતુલન જાળવવાની કવાયત ચાલતી હતી. દેખીતી પ્રગતિ અને એની પાછળ રહેલી માનવી અને સામાજિક કિંમત વચ્ચેનો જે તફાવત છે એ ખરેખર વિચારવા જેવો છે.
અને મને સૌથી વધુ પ્રભાવિત કરનાર વાત એ હતી કે સામ્રાજ્ય ખરેખર બ્રિટનના રોજિંદા જીવનમાં લોકોની વિચારસરણીમાં કેટલું ઊંડે સુધી ઉતરી ગયું હતું. એ ખાલી રાજકીય માળખું નહોતું, એ એક માનસિકતા હતી. અને બીજું એ કે આપણી આજની ઘણી બધી સમસ્યાઓ પછી એ ઔદ્યોગિકરણના પડકારો હોય, વર્ગભેદ હોય, રાષ્ટ્રવાદની સંકુલતા હોય કે પછી વૈશ્વિક સ્પર્ધા હોય, એ બધાના મૂળિયા 19મી સદીમાં કેટલા ઊંડા છે. આધુનિક દુનિયાનો જન્મ કોઈ શાંત સુખદ પ્રક્રિયા નહોતી, એ તો ખૂબ જ જટિલ, અસ્તવ્યસ્ત અને ઘણીવાર પીડાદાયક પરિવર્તનમાંથી થયો છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.